તારીખ 3/9/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 101 અને 102 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57.
આત્માની આવા આત્માની આમ સ્વાભાવિક સાચી દ્રષ્ટિ થયા વિના સાચી શ્રદ્ધા થાય. એમાં પોતાનું એવું પોતાનું હોવા પણ સ્વીકાર્યા વિના, જાણ્યા વિના કે સ્વીકાર્યા વિના સાચી શ્રદ્ધા થાય. સર્વભાવથી જુદો જ્ઞાન માત્ર જીવ છે, સમયસાનો ખાસ પ્રકાર છે જ્ઞાન માત્ર કહેવાનો. સર્વભાવથી જુદો જ્ઞાન માત્ર જીવ છે એવું પ્રથમ લક્ષ્ય બાંધ્યું, તે પૂર્ણતાની લક્ષ્ય શરૂઆત છે. પરિપૂર્ણ આત્મતત્વ છે એ આશ્રયનો વિષય છે, અવસ્થા લેતો પૂર્ણ અવસ્થા છે એના લક્ષ્ય શરૂઆત છે. આ ગાથામાં એ વાત વારંવાર આવે છે. શ્રીમદે કહેલા 14 મેના બોલમાં પ્રથમ વાક્ય છે કે એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર. એવમ ભૂત એટલે પૂર્ણની નિશંક પ્રતીતિ વડે વર્તમાનમાં જ અનંતાનંદી કસાય તોડીને સ્વભાવમાં સ્થિર થા. એટલે કે મારામાં અપૂર્ણતા મલિનતા ત્રણકાળમાં નથી એમ પૂર્ણતાનું લક્ષ્ય સાધ્ય કરીને વર્તમાનમાં અંશે સ્વરૂપ સ્થિત થાય તે સાધક છે. કેટલાક નયના બોલ લીધા છે એમાં આવી વાત છે. એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર, બધા નયના વાક્યો લીધા છે. એટલે શ્રીમદજીને નય જ્ઞાન છે એ પણ અસાધારણ હતું. નય સંબંધીનું જ્ઞાન પણ
અસાધારણ
અસાધારણ એ પદ્ધતિ છે, સ્વરૂપને પામવાની નય પદ્ધતિ છે. અત્યારે એટલી બધી પદ્ધતિ બહારમાં પ્રચલિત નથી. એમને તો બધા ગુણ ચૂકી જુદા જુદા નય ઉપર માગ્યા.
એમ તો મુખ્ય સાત નય ગણાય, 14 ભેદ,
સાત ના 14 ભેદ લીધા. 7 × 14 ભયંકર પરિણામ અવલોકન હાથ માં બીજી 16 માં એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર. પહેલા વચન ઉત્તરણ કર્યું છે. રુજુ સૂત્ર દ્રષ્ટિથી એવમ ભૂત સ્થિતિ કર, એવમ ભૂત રુજુ સૂત્ર નૈગમ સંગ્રહ વ્યવહાર અને એવમ ભૂત પ્રત્યે સમગ્ર રૂપ આટા લઈ લીધા. એવમ ભૂત રુજુ સૂત્ર નૈગમ સંગ્રહ વ્યવહાર અને સમગ્ર એટલા નહીં લીધા છે. શબ્દ નહીં, સાત નહીં, શબ્દ દ્રષ્ટિથી એવમ ભૂત પ્રત્યે બધામાં એવમ ભૂતની વાત લીધી છે. એમ થા એમ થા એવમ ભૂત એમ થા એમ થા નિર્મળ હતું. તાત્પર્ય એ છે કે બધા લય છે એ પોતાના સ્વરૂપ સ્થિતિમાં આવી જાય. બધાને દ્વારા કોઈ પણ નય દ્વારા તારા સ્વરૂપ સ્થિતિમાં
આવી જાવ,
સ્વરૂપ રૂપે થઈ જા. એવમ ભૂત એમ થા એ પ્રકારે થા. એવમ ભૂત દ્રષ્ટિથી રજૂ સૂત્ર સ્થિતિ કર, એટલે તારા મૂળ સ્વરૂપની દ્રષ્ટિથી જેવું સ્વરૂપ છે તેવી વર્તમાન સ્થિતિ કર. એને એવું ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કરે એમ છે. રુજુ સૂત્ર એટલે શું? કે જે વર્તમાન અવસ્થા વર્તે છે એ પ્રમાણે વર્તમાન અવસ્થા અનુસાર સ્થિતિ કરવાની વાત છે. તો કેવા પ્રમાણે કેવા મૂળ દ્રષ્ટિ વડે, સ્વરૂપ દ્રષ્ટિ વડે એવી જ વર્તમાન સ્થિતિ કર, એને એવમ ભૂત દ્રષ્ટિ વડે વર્તમાન સ્થિતિ કર, વધુ સૂત્ર કે એવી જ વર્તમાનમાં સ્થિતિ કર, એમ એમણે શરૂઆતમાં જ એવી વાત લખી છે. સાત મહિના સપ્તમુખીમાં 14 મૂળ લીધા છે સામે સામે. જેવું તારું સ્વરૂપ છે એવી વર્તમાન સ્થિતિ કર, વધુ સૂત્ર છે વર્તમાન સ્થિતિ કરવી. એટલે કે મારામાં અપૂર્ણતા મલિનતા ત્રણ કામમાં નથી, એમ પૂર્ણતાનું લક્ષ્ય અથવા સાધ્ય કરે, પૂર્ણતાને સાધ્ય કરે એટલે સાધવું હોય એને સાધ્ય કહે છે, સાધવા યોગ્ય હોય એને પૂર્ણતા સાધવા યોગ્ય છે એમ વર્તમાનમાં અંશે સ્વરૂપ સ્થિતિ થાય છે સાધક છે. પૂર્ણતાને લક્ષે, સાધ્યને લક્ષે, અંશે સ્થિતિ ઉત્પન્ન થાય તે અવસ્થાને સાધક દશા કહેવામાં આવે છે. એક તત્વને બંધનમાંની બે પણ માનવું એ સાચી દ્રષ્ટિ નથી. આત્મા એક તત્વ છે, એમાં બંધનને ભેળસેળ કરીને એમાં બે પણ માનવું તે સાચી દ્રષ્ટિ નથી. સ્વયોક્ષમ ભાવ તે ગુણ છે, દર્શન મોહનીનો સૂક્ષ્મ કરે તો સમય દ્રષ્ટિ થવાય છે. સૂક્ષ્મ ભાવ તો ગુણ છે એટલે ગુણ પ્રગટ થયેલો આત્મલાભ છે, અને તેનાથી દર્શન મોહનીનો જો સૂક્ષ્મ થાય તો સમય દ્રષ્ટિ થવાય છે.
અમારે એમ લીધું છે સૂક્ષ્મ ભાવ જો ઉઘાડ છે તેનાથી સમય દર્શન ન થાય, હું ત્યાં લક્ષે દર્શન મોહનીનો સૂક્ષ્મ કરે તો સમય દ્રષ્ટિ થવાય છે. અમારા મુખ
આવડે સૂક્ષ્મ ભાવ કે ગુણ છે, દર્શન મોહનીનો સૂક્ષ્મ કરે તો સમય દ્રષ્ટિ
ઉત્પન્ન કરે તો સમય દર્શન થાય, અને પણ સૂક્ષ્મ કરે તો સમય દર્શન થાય એટલે
પણ પછી છે ઉત્સમ સૂક્ષ્મ અને ક્ષાય ત્રણેને નિર્મળ કરી આવ્યા. મોક્ષ માર્ગમાં ત્રણ ભાવ છે અને બંધ ભાવમાં એક ભાવ છે, એકને ત્રણ વહેંચણી છે. બાકીના ત્રણ મોક્ષ માર્ગમાં લીધા છે અને સંસાર માર્ગમાં ઉદય ભાવને સંસાર માર્ગમાં પહેલા તો પ્રથમ તો ઉત્સમ જ છે, તો તે પહેલાં તો ઉત્સમ જ થાય. કોઈ સંપ્રદાયમાં માને છે કે ચાલતા સંપ્રદાયમાં એવું કોઈ માને છે કે મિથ્યાત્વગુણ સ્થાનમાં દ્રવ્ય નિક્ષેપે અમે ચારિત્રને અને શ્રદ્ધાને સૂક્ષ્મ માનીએ છીએ, પણ તે વાત ખોટી છે. એવું કોઈ એ વખતે પ્રચલિત માન્યતા હશે સાધુ એમાં, દ્રવ્ય નિક્ષેપે અમે ચારિત્રને માનીએ છીએ અને શ્રદ્ધાને સૂક્ષ્મ માનીએ છીએ, પણ તે વાત ખોટી છે. મિથ્યાત્વમાં જ્ઞાનનો સૂક્ષ્મ હોય તો ભલે, પણ તે મિથ્યા જ્ઞાનનો ઉઘાડ છે, એવો ઉઘાડ તો અભવીને પણ થાય છે. મિથ્યાત્વ અવસ્થામાં દર્શન મોદીનો સૂક્ષ્મ ન થાય એટલા માટે આ વાત લીધી છે માન્યતાની સામે સંપ્રદાયની, કે જેને દર્શન મોદીનો સૂક્ષ્મ થાય એને સમ્યક દર્શન થાય, પણ મિથ્યાત્વમાં ઊભો હોય અને દર્શન મોદીનો સૂક્ષ્મ થાય એવું નથી બનતું. પ્રથમ ઉત્સમ થાય પછી સૂક્ષ્મ થાય, પણ બંને વચ્ચે બંને વખતે દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે, વિચારપૂર્ણ સ્થાન નથી રહે એમ કહેવું છે. નામનો ઉઘાડ હોય વિચારતો અવસ્થામાં, પણ એવું ઉઘાડ તો અવભવીને પણ હોય છે, એને સૂક્ષ્મ કહે છે જ્ઞાન. જેને યથાર્થ સ્વાનુભવથી શ્રદ્ધા ગુણ પ્રીત્યો એને પરમાર્થ કારણ કહ્યું છે. અનુભવ પૂર્વક લે શ્રદ્ધા, જ્ઞાન પૂર્વક શ્રદ્ધા લે પ્રગટ થઈ તેને પરમાર્થ કારણ અથવા પરમાર્થ મુક્તિનું કારણ કહેવામાં આવ્યું છે. નિશ્ચય કારણ કહેવામાં આવ્યું. પૂર્ણ કારણ માંથી પ્રત્યુ તે જ પૂર્ણ કાર્ય પ્રત્યુ તેમ ઉચ્ચારથી કહી શકાય છે. જેને અપ્રતિરોધ ભાવ, સાધક સ્વભાવ, પૂર્ણતા પૂર્ણતાનો પુરુષાર્થ લઈને ઉપર્યો તે એકાદ ભાવમાં પોતાના અંતરંગના ઉર્જારૂપ સંદેશા લાવે છે, આટલી બધી પ્રશંસા કરે છે. તેમને અપ્રતિરોધ ભાવ ઉપર્યો છે એવો પુરુષાર્થ લઈને આવ્યો છે કે એક ભાવમાં પોતાનો મોક્ષ થઈ જશે તે અંતરંગના ઉર્જારૂપ સંદેશા લાવે છે. આત્મામાંથી આ વાત આવે છે. શાસ્ત્રોમાંથી ઉઘાડની વાત નથી કરતા, પણ આત્માના સ્વભાવમાંથી વાત આવે છે. મોડી વાત એટલે મોડો મોસાણ ન લાવે. શ્રીમંત ભગવાન નૃસિંહાચાર્ય મહારાજે પણ સમય સ્થળમાં એક જ ભાવે કેવળ પામે એવા અપ્રત્યક્ષ ભાવનો મહિમા દેખાડીને બળવાન પુરુષાર્થની અવિચ્છિન્ન ધારાની વાત કરી છે. એ એક ભાવની વાત, એ ભાવનો રણકાર એ કુંકુંડાચાર્ય અમૃતચંદ્રાચાર્યનો પણ છે. ગુરુજીને એમ કહ્યું છે, જેમ શ્રીમદજીનો પણ એક ભાવનો રણકાર છે એમના ભાવમાં, એમ કુંકુંડાચાર્યનો અને અમૃતચંદ્રાચાર્યનો પણ સમયસાર નીતિકામાં એક ભાવનો રણકાર છે એમ કહ્યું છે. શ્રીમદ રાજચંદ્ર પણ એ જાતનો આશય થઈ ગયા છે. તેને જે સમજે તેને ઉપકાર થાય. જે આશય ભગવાન કુંકુંડાચાર્ય કહી ગયા છે એ જ આશય શ્રીમદ રાજચંદ્ર જે કહી ગયા છે પાછો નહીં પડે માટે ક્ષાયક ભાવ પાછો નથી પડતો. આ સૂક્ષ્મ છે ને પાછો નથી પડતો માટે ક્ષાયક જેવો છે. તીર્થંકર નામ ગોત્ર જે જીવને બંધાયું છે તેને પણ કોઈ વખત ક્ષોક્ષમ સંકેત હોય છે પછી સ્વયં ક્ષાયિક સંકેત ઉઘાડે છે. એ પણ પહેલા સૂક્ષ્મ અને ક્ષોક્ષમ સંકેતમાં પણ આવે છે તો પહેલેથી ક્ષાયિક થઈ જાય છે પછી ક્ષોક્ષમમાં પણ આવે છે. વળી કોઈ જીવને જીવને અપ્રતિરોધ ભાવ હોય છે પણ તે તીર્થંકર તથા કેવળી કે કૃકેવળી પાસે ક્ષાયિક સંકેત પામે છે. કોઈ જીવને એવો અપ્રત્યક્ષ ભાવ હોય છે પછી આગળ જઈને કોઈ કેવળીના પાદમાં ક્ષાયિક સંકેત પામે છે. આત્મા પૂર્ણ શુદ્ધ આવો આવરત છે એમાં પુણ્યપાપ આદિ પ્રભાવનો અંશ પણ નથી એમ પૂર્ણ જ્ઞાય ભાવની શ્રદ્ધા થઈ પૂર્ણતાને જીવ પામે છે. પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા થઈ પૂર્ણતાને પામ્યા વિના રહેશે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાનમાં ટકી રહેવાનું સ્વરૂપાચરણ બળ એટલે ચારિત્ર એ રૂપ મોક્ષનું સાધન કે આત્મા જ છે. દર્શન જ્ઞાન ચારિત્ર જે સમ્યક છે એને પણ આત્મા જ કહેવામાં આવે છે. સાધક અવસ્થાને પણ આત્મા કહેવાય છે, સાધ્ય અવસ્થાને પણ આત્મા કહેવાય છે, ત્રિકાળીને પણ આત્મા કહેવાય છે, ત્રણ પ્રકારે. પૂર્ણતાને પહોંચી વળવાનું બળ આત્મામાં છે, તેમજ આત્મા વડે, આત્મા માટે, આત્માથી, આત્મામાં વગેરે છ કારક, એટલે સાધન જ્ઞાનમાં છે. એ કારક
જ્ઞાનમાં છે,
જ્ઞાનમાં છે, જ્ઞાનને ફરી એમાં છ કારક લઈ લીધા. જેથી કેવળ પામી મોક્ષ પંથતી રહી એમ કહ્યું, એટલે કે પૂર્ણની શ્રદ્ધા જ્ઞાન અને પૂર્ણનો પ્રયત્ન, પૂર્ણની રુચિ, પૂર્ણનું જ્ઞાન, પૂર્ણનું વલણ, કેવળ કેવળનો અર્થ પૂર્ણ કહેવાય. એટલે કે જ્ઞાતાપણેમાં ટકી રહેવું તે જ મોક્ષનો સાધન છે. બહારથી કોઈ કંઈક બીજું કરવાનું કહે તો તેનાથી બંધ ભાવથી કંઈ મુક્ત દશા નથી, અંદરની અંદરની વાત છે. પૂર્ણને પહોંચી વળવાનો પુરુષાર્થ ઉપરે છે, અને જે ભાવે પોતાનો પૂર્ણ સ્વાધીનતાનો સ્વીકાર કર્યો, પોતાનો બેહદ અપરિમાન અપરિમિત સ્વભાવ જાણ્યો, તે ભાવ અનંત કર્મનો નાશ કરનારો છે. એ ભાવ છે અનંત કર્મને નાશ કરશે, ભાવ કરનારો એવો પુરુષાર્થ ઉપરશે. અને મુસ્પાઈ કર્મને તો એનો સ્વભાવ છે, જીવ પોતાના પુરુષાર્થમાં આવે, આત્મિક પુરુષાર્થમાં આવે, એટલે એ હલવા જ માંડે, એ પછી એને રાખ્યા રહેતા નથી. એવી કઈ ભગવાન ને ઈચ્છા સંપૂર્ણ અંતર્મુખ થઈને લીન થઈ ગયા છે, પૂર્ણ વિતરાગ થયા છે. એમને એવો રાગ નથી કે આપણે લંબાઈ પોતે સ્વરૂપમાં લીન છે, પૂરેપૂરા નિરુશેષ અંતર્મુખ છે. વિકલ્પ જ ક્યાં છે? વિકલ્પ નો કોઈ અંશ પણ ક્યાં? જ્ઞાનમાં બધું છે, સમોષણ આદિ લોકાલોક જ્ઞાનમાં છે. ત્રણે કાળની દશાઓ આવી ગઈ, ત્રણેય કાળની કોઈ દશા મારા વિજ્ઞાન આત્મા જેવો છે એવો છે એમાં શુદ્ધતા છે એ વાત લેવાની રહેતી નથી, કારણ કે શુદ્ધતા શુદ્ધતા પર્યાય છે. શ્રીકાળીનો એ ધર્મ
નથી.
મને લાભ નુકસાન જેવું કઈ નથી, પરંતુ મારામાં લાભ નુકસાન થઈ શકતું નથી, પહેલેથી જેવો છો એવો છો. એ પ્રમત પ્રમત એ જ વાત કરી છે, પ્રમત પ્રમત હું નથી એ જ વાત એમણે નિગોળ નિશ્ચિત દશાથી કરી, બે દશાની વાત કરી, એમણે આ સમજથી વાત કરી, અભિપ્રાય બંનેમાં સતત છે. કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આ તેમાં મુખ્ય મોહની હણાય છે કહો તેમાં મુખ્ય જ્ઞાનાવળી આઠ પ્રકાર થાય છે. જ્ઞાનાવળી, દર્શનાવળી, મોહની, અંતરાય, ચાર ઘાતી, વેદની, ગોત્ર, નામ અને આયુષ, એ ચાર જાતિ, એ આઠ પ્રકાર થાય છે. અનંત ના આઠ ભેદ કરી નાખે, આઠમાં વેચી નાખે, અને અનંત અનંત ને આઠમાં વેચી નાખે, આઠ છાતા પાડી નાખે, એમાં બધા અનંત સમાઈ જાય છે. તેમાં પણ એ આઠમાં પણ એક મોહની છે, એ મુખ્ય કર્મ છે, જે સૌથી જીવના સ્વભાવની વિરુદ્ધ છે તે મોહનીય છે. આમ રોગ ગણો ને, રોગ, રોગની અવસ્થા ગણવામાં આવી હોય તો શારીરિક રોગ કરતા માનસિક રોગ ખરાબ ગણવામાં આવે. શારીરિક રોગમાં પીડા થાય, માનસિક રોગમાં વેદનાની પીડા ન હોય, પણ માનસિક રોગ વધારે ખરાબ. શારીરિક રોગ મટાડવો સરળ છે, માનસિક રોગ મટાડવો સરળ છે. જીવને દુઃખ પણ શારીરિક રોગ કરતા માનસિક રોગમાં વધારે હોય છે. જેમ સાતમી નાતી કરતા નિબોધમાં વધારે દુઃખ હોય છે, સાતમી નાતીમાં પીડાનું દુઃખ છે, જયારે આમાં જ્ઞાનની મૂઢતાનું દુઃખ છે નિબોધનું. એટલે આ માણસ જે ગાંડ પણ થાય છે, પાગલ પણ થાય છે, એ માનસિક રોગ છે. અને ઘણી આતુરતા વધી ગયા પછી સમાન શક્ય છે બુદ્ધિની, જે વિચાર આવે એ પ્રકાર બોલી નાખે, એવી ચેષ્ટા કરી નાખે, બધું એને ખબર જ નથી કે હું શું કરું છું, એને ખબર નથી જાગૃત અવસ્થામાં. ઘણી આતુરતા ના ફળ સ્વરૂપે ઉત્પન્ન થયેલી સ્થિતિ છે એને આપણે દાન પણ કહીએ છીએ. ઘણી આતુરતા હોય, ભાવ આતુરતા વધી જવા છે, પછી એ દર્શન જોવા છે. જેમ અધ્યાત્મનો વિષય મનની સ્થિરતા, મનોબળ અને મનોજય માટે ઊંચામાં ઊંચી ઊંચો ઈલાજ છે, એનાથી વિરુદ્ધ મનની નિર્બળતા વધીને માનસિક રોગ થાય છે. બહુ મન નબળું થાય ત્યારે એમાંથી માનસિક રોગ થાય, એથી નબળું થાય ત્યારે ગાંઠણ થાય, અને એમાં આકુરતા વધારે હોય. અધ્યાત્મના માર્ગની અંદર મન એકદમ બળવાન થાય છે, અને મનનો જય પણ થાય છે, મનોજય, મન ઉપર કાબુ પણ આવે છે, અને એકદમ નિરાશ હોય છે, આમ સામે સામે લાગે પરિણામ.
હું ભગવાન છું આ સ્વીકાર કાંઠની વાત કરીશ કે તું ભર ન અભિયાન
બળ એવું આવે છે કે ક્યાંય પણ મનથી ના હિંમત ન થાય, મનથી નબળો પડીને કોઈ પણ પ્રકારના વિભાવમાં એને ન તણાવવું હોય તો એ બરાબર બળવાન કરી શકે, પોતાના સ્વરૂપમાં સ્વભાવમાં સ્થિર રહી શકે, એ પ્રકારે અસાધારણ બળ ઉત્પન્ન થાય. નબળાઈ પણ અસાધારણ આવે અને બળ પણ અસાધારણ
લાગે છે.
મનની નબળાઈ ભય છે, મનની નબળાઈ છે, વ્યસન છે, મનની નબળાઈ છે, મનની નબળાઈના ચિહ્નો છે. કોઈ પણ ભય થાય છે એ મનની નબળાઈ છે, નબળાને જ ભય લાગે. દુકણ કોણ હોય, નબળો હોય એ જ ને, મન નબળો હોય એ દુકણ હોય, બીજું પણ દુકણ હોય, બીજી વાત. વિચાર મંથન પોતાના પરિણામને અવગણ કરવા જોઈએ. ચૈતન્ય તત્વ કેટલી વાર લાગે એક સમયમાં મિથ્યાત્મ હતી ને સમય આ આત્માની તાકાત કેટલી સૌથી મોટામાં મોટો દુશ્મન એને હણતા કેટલી વાર આત્માને એક સમયમાં ખલાસ જેમ કોઈ એક મિયાના ને એટલે કે બળવાન ક્રૂર છોડને પકડવા ઘણા પોલીસોની જરૂર પડે છે તેને એક મૂળને એક પર્યાયને રોકવા અનંત પરમાણુને ભેગું થવું પડે છે એવું ચૈતન્યનું સામર્થ્ય છે એક પરમાણુથી આવરણ ન થાય આત્માને આવરણ લાવવા માટે મોટું લશ્કર જોઈએ અને આત્મા એક પર્યાય બધાને ખલાસ કરે છે તેમ છતાં પણ જીવના દરેક ગુણની શક્તિ ત્રિકાળ નિર્મળ રહે છે ભલે આવરણ આવે છે તો પણ શક્તિ તો ત્રિકાળ શુદ્ધ રહે છે માત્ર વર્તમાન અવસ્થામાં ભૂલ છે એ અનંતા કર્મદળને એટલે વિભાવને ટાળવાનું બળ એક સમયની આત્માની અવસ્થામાં છે એ ભૂલને તે અવસ્થાને એક જ સમયમાં પલટાવીને ભૂલનો નાશ કરી શકે એવું પૂર્ણ બળ પ્રભુ ચૈતન્યમાં એ સમયમાં એ ભૂલનો નાશ કરવાનું બળ છે શક્તિ છે કર્મ અનંત પ્રકારના છે તેને કહેવા બેસે તો પાર ન આવે કેમ કે અનંત સમય નથી આપણી પાસે કહેવામાં અનંત જેટલું ઉઘડ પણ નથી હોતો એટલે એને ભાષામાં પણ બધા બધા વિશે આવતો નથી એટલે એને કહેવા બેસે તો કાંઈ પારાવરણી પણ તેના મુખ્ય જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકાર થાય છે તેમાં મુખ્ય તો મોહનીય કર્મ છે અને તે મોહનીય કર્મ જે ભાવે નાય તેનો પાઠ વે છે એક તો એક ગાથામાં કહ્યું કે વિકાર વિભાવ વિનાનો શુદ્ધ અસંગાત્મા છે મૂળ સ્વરૂપે એવી શ્રદ્ધા વિના તેનું સાધન કરતે નહીં એવી શ્રદ્ધા થયા વિના એનું સાધન જે કર્મ કલંકની મલિનતા છે તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન પોતાથી થાય માટે પ્રથમ અવરોધ તત્વનો સ્વીકાર થવો જોઈએ મૂળ સ્વરૂપનો પહેલા સ્વીકાર થવો જોઈએ જેથી કેવળ પામી શુદ્ધ સ્વભાવને શ્રદ્ધા વડે જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે 102 ગાથામાં અનંત પ્રકારના કર્મ છે પણ તેમાં મુખ્ય આઠ પ્રકાર છે અને તેમાં મુખ્ય મોહનીય કર્મ છે તે કેમ મનાય તે હવે કહેશે લોકોને અંતરંગ વિષય એની વાત સમજવી બહુ કઠણ અને જૂની પડે છે કેમ કે તેમાં રુચિ નથી રુચિ હોય તો સારી પડે એમ કહે છે રુચિ નથી માટે કઠણ પડે છે ઝીણી પડે છે એવી ફરિયાદ કરે છે સંસારમાં ઘણા ગયાઓ પણ આત્માની વાત આવે તેમાં મૂંઝાય અને ત્યાં ઊંધું થતું રહે છે આમ બુદ્ધિ હોય દયા ગણાતા હોય વિચારમાં ગણાતા હોય પણ આત્માની જ્યાં વાત આવે ત્યાં એને મૂંઝવણ થાય સમજાતું નથી અને કાં તો ઊંટું ખતરી લે છે આઠ કર્મમાંથી એક એક કર્મના અનંત પ્રકાર છે તેની રચના શું છે અને આત્માનું શુદ્ધપણું શું છે તેનો તેને વિચાર પણ આવતો નથી બીજા સંયોગોનો વિચાર કરે છે પણ જેનાથી બંધારણો છે તેનો વિચાર પણ કરતો નથી આ કર્મના લક્ષણનું યુક્તિસરનું વર્ણન જાણવું હોય તેને તત્વાર સૂત્ર ગોમઠકાર વગેરે શાસ્ત્રોથી અહીંયા કે વિસ્તાર નહીં કરીએ મોહની વાર્તા છે મુખ્યપણે બીજા કર્મનો વિસ્તાર નહીં કરે, એને જાણવું હોય અને આ સમસ્ત ચતુરાર્થ પ્રયોગ શાસ્ત્રમાંથી
જાણી લેવું.
લગભગ માટે અને એટલું માનતો હતું કે આ દિવસે ઉપવાસ કરતા તો શાસ્ત્ર લઈને અપાસરા બહાર નીકળી દીધા. જંગલમાં અમે અપાસરામાં રહીએ તો કોઈ એમને મળવા આવે ને વાત કરવા આવે ને ટાઈમ બગાડે એ પદ્ધતિ અમે નથી રાખી. એમને મળવા જવું હોય તો એ પહેલાં પૂછવાનું કરે તમે આવીએ ના પાડો છો એમના સ્થાને બેઠા બેઠા વાંચા કરતા હોય તો એ વાત કરવા જવાની રજા નહીં એ દઈએ. તમે બગાડવાની રજા નહીં, તમે બગાડવાનું આવું એટલી ખરેલ ન પડે. દાળ પાણી લેવાનું હોય આખું થોડું સંપર્ક નીકળી જાય લાંબા એને મળે છે ઉધાડવી શકે વાંચવાનું તો તમે ઝઘડતું પોતાનું ગમે અમે સ્વીકારના બધા શાસ્ત્રો લોકો લખે
પ્રતાપતા જોઈ
હા અહીંયા તો સાત ચોપડી એ જમાનામાં સાત ચોપડી એટલે સાત ભવન સિવાય વધારે વિદ્યા નથી. મિસાલની ભાષાની વિદ્યા અંગ્રેજી સંસ્કૃત માધવી કાંઈ ના આવે. શાસ્ત્ર સ્વાધ્યાય છે ઘણો સત્તો ગયો દિવસે દિવસે ઉઘાડ પણ કર્યો. આત્માના અનંત ગુણ છે એમાં આઠ ગુણ ને કર્મનું આવરણ છે, બાકીના બધા ગુણ નિરાવરણ શુદ્ધ જ છે. આઠ ગુણ જે અવરાય છે એને આવરણ છે, બાકીના તો બધા આમ થાય શુદ્ધ પરિણામે આ મુખ્ય ગુણ છે એ અવરાઈ જાય છે. અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ પ્રમેયત્વ પ્રદેશત્વ અવૃદ્ધિ વગેરે ગુણોને આવરણ થતું નથી. અવરાતો નથી. જો સદગુણ નો અભાવ થાય તો જીવ દ્રવ્ય નો અભાવ થાય. નિરોધ બટાકા સફરકંદ વગેરે વિકેન્દ્રીય યોનિમાં જીવ જઈ પડે છતાં ત્યાં પણ તેના આઠ ગુણ સિવાય બધા ગુણ શુદ્ધ જ છે. નિરોધની અંદર પણ એના બીજા બધા ગુણ
છે.
પરિણામમાં શુદ્ધ છે બાકીના ગુણ શુદ્ધ પરિણમે છે. ગુણ તો ગુણ પણ એમાં બધા પરિણામ શુદ્ધ છે પણ આ છે એમાં મલિનતા આવે છે વિકાર આવે છે બાકી નામ અવિત્ર પરિણામ શુદ્ધ પરિણામ આ મુખ્ય ગુણ જ અશુદ્ધ પરિણામ છે. એમાં દર્શન ગુણ જ્ઞાન ગુણ અને વિધિગુણ ઉપર ગમે તેટલું આવરણ આવે છતાં અનંતના ભાગે તે ગુણો ઉઘાડા આવે છે. સાવ સંગ્રહાઈ જાય ને બંધ પડી જાય એવું બધું નથી. અહીં મોહની કર્મની વાત કરી છે કે મોહ આવરણની જાત એવી છે કે તેના નિમિત્તે જીવ સ્વસ્વરૂપમાં અસાવધાન થાય છે. એવું બહુ સારી ભાષામાં આ વાત કરી છે. પરમા સાવધાની કે દર્શન મોહની તીવ્રતા અને સ્વરૂપમાં અસાવધાની છે ત્યાં અને પરમા સાવધાની છે અને સ્વમાં સાવધાની તે દર્શન મોહનો નાશ કરવાનો. આ સાવધાની તો સમજી શકાય એવું છે. પોતે ક્યાં જાગૃત છે સાવધાન છે તો સમજી શકાય એવી વાત છે ને. ભાવને પોતાના ભાવના અનુભવને જોવે તો સમજી શકાય નથી. મારી સાવધાની ક્યાં વર્તે છે? હું મારા સંયોગમાં સાવધાન છું, રાગ કરવામાં સાવધાન છું, કે જ્ઞાનમાં ને આત્મામાં સાવધાન છું? બસ બે ચીજ છે, એક આત્મા ને એક અનાત્મા. કાં તો જીવ આત્મામાં સાવધાન હોય, કાં તો જીવ અનાત્મામાં સાવધાન હોય. આત્મામાં અસાવધાન હોય તે દર્શન મોહના ઉદયમાં અનુસરવું છે. આખું જે ખાલી ભાષા એવો પણ નિયમ છે અને સિદ્ધાંત છે કે જીવ અંતર્મુખ કેમ થઈ શકતો નથી, એવા પ્રશ્નનો ઉત્તર વિચારવામાં આવે કે આ જીવ અંતર્મુખ થવું છે એવું સમજો છે કે અંતર્મુખ થવું જોઈએ, તો પણ આ જીવ અંતર્મુખ કેમ થઈ શકતો નથી, પર પ્રત્યેની સાવધાની, અનાત્મા પ્રત્યેની, રાગાદી પ્રત્યેની સાવધાની ચાલુ ને ચાલુ છે. પરની સાવધાની જીવને સોમાં અંતર્મુખ થવા દે નહીં. એ જ રીતે બીજો પક્ષ વિચારેલી, પ્રતિપક્ષ, કે જ્ઞાની સ્વરૂપમાં સાવધાન છે તો એ બાહ્ય કાર્યો કરવા છતાં પણ એને બહિર્મુખતા એ રીતે છૂટી નથી, જે રીતે મિથ્યા દ્રષ્ટિને છૂટતું નથી. પરિણતિ પરિણતિ જે અંતર્મુખ વર્તે છે ત્યાં એની સાવધાની જાગૃતિ છે, તો બાહ્ય કાર્યોમાં પણ એ બંધાતા નથી, છૂટા નથી. એમ જોવા આ સાવધાન વિશે જરા અવલોકન સૂક્ષ્મ જોવા દે. અવલોકન થી સમજાય એવો છે કે સાવધાની નો ભાવ એટલો ઉપસીને આવે છે જરા કે પકડાય એવો છે. અવલોકન કરે તો પોતાની સાવધાની ક્યાં છે? જો કર્મમાં છે તો મને નુકસાન છે, એ નુકસાન છે મારે સાવધાની મારે છોડવી રહી, ગમે ત્યારે પણ એ સાવધાની છોડવી રહી. એ દર્શન મોહનું સ્વરૂપ છે. અહી મોહનીય કર્મ ની વાત કરી છે કે મોહના આવરણ ની જાત એવી છે કે એની ઓળખાણ કરાવે છે. આમ કે છે ને દર્શન મોહ ના પરિણામ પકડાતા નથી. ચારિત્ર મોહ ના રાગ દ્વેષ અનેક જાતના વિચાર પકડાય છે, પણ દર્શન મોહ નથી પકડાતા. એમ કે છે ને માણસ આપણે ત્યાં થઈ ગયા છે તો કે સાવધાની તરફ પકડાય છે કે નહીં? આ દર્શન મોહ છે જે અનેક અન્ય અન્ય આત્માને છોડીને અન્ય કોઈ પણ દ્રવ્ય ભાવમાં સાવધાની થાય છે. સાવધાની નું ચિહ્ન એવું છે કે જ્યાંથી પકડવું સહેલું પડે, હજુ તો જુદા જુદા ભાવમાં પકડી શકાય છે પણ એમાં જરા પકડવું અઘરું પડે. જેમ કે શરીરમાં, કુટુંબમાં કે પોતાના કર્મના ઉદય સંયોગો છે, ઘર મકાન વગેરે રાત્રિ બેંક એનું ગણાય છે કે આપણે ફલાણા બેંકમાં રાખી દીધું, આ બધું ફલાણા બેંક એની માલિકી છે. એમાં પોતાપણું ભાષે છે, દર્શન એને ભાષે છે, પણ ભાષું જ્ઞાનમાં થાય છે. જ્ઞાનપૂર્વક એ મુખ્ય સરકાર ઓળખાણ કરે છે. અહીંયા આચરણ વળીથી વધારે પકડાય છે, જ્ઞાન કરતા આચરણ વધારે પકડાય છે. તો સાવધાની એ આચરણ રૂપ છે. પકડવામાં પહેલો પડે આ બધો ઝીણવટથી અભ્યાસ કરવા, સૂક્ષ્મ સાથે અભ્યાસ કરવા.
માતાજીને એક બોલાવે છે સંસ્થાનોમાં, પરમા સુખ બુદ્ધિ હોય તો અંતર્મુખ નહીં કરવાય.
હા, ત્યારે પરમા સુખ બુદ્ધિ છે એ પકડાવવી મુશ્કેલ છે. સારું લાગે છે, ઠીક લાગે છે, તો એ દર્શન હોય છે. બુદ્ધિ જ્ઞાન ને કરી જાય છે, એટલે જ્ઞાન થી પકડાવે છે, ત્યાં દર્શન હોય છે, એને આચરણ થી પકડાવે છે. એને એવું શીખવવાની જરૂર નથી નિશાળ માં લઈને કે ટ્યુશન આપે કે ભાઈ તારા આખા શરીર માં પેલા આંખ ને બચાવજો, બીજા અંગનો વાંધો નથી પણ આંખ નો આંખ જશે તો વધારે તકલીફ. પણ જો ક્યાંક ભડાકો થાય તો નાનું બાળક આંખ નથી. દેહ માં સાવધાન છે, આ જીવ શરીર માં સાવધાન છે, અને શરીર માં પણ જે અંગ એવું છે કે જેને પહેલું બચાવવું જોઈએ એમાં સાવધાન છે. કુદરતી શું સંસ્કાર લઈને આવ્યો છે, એ જાતના મિથ્યા સંસ્કાર લઈને આવ્યો છે. એ દર્શન હોય છે, દેહમાં સાવધાની, યોગમાં સાવધાની, ભાગમાં સાવધાની, મનોચન કાયાની, શુભ યોગની ક્રિયામાં સાવધાની, એ બધો દર્શન બહુ નો બતાવે. ગુરુદેવજી
કહે છે કે સાવધાન
લગ્ન ના માયરા માટે લગ્ન કરવું હતું, હિન્દુ વિધિ માં આવે છે
ને,
મારામાંથી મુક્તિ વાળી છે ભાઈ છે, ગુરુ તો દોષ ને પકડી પાડશે કે તું એક જાડો પરંપરામાં જોઈ છે. કોઈ પણ રીતે સાવધાની છે, અનુકૂળતાના ભાવથી, સુખ બુદ્ધિથી, લાભ બુદ્ધિથી, ગમે તે પ્રકારે એ બધો દર્શન મો નથી. શરીરને જાળવું, શરીરને સાચવું, કામ કરું તો શરીર સારું જોઈએ, કામ કરું તો શરીર સારું જોઈએ, આવે દવા રાખવું તો શરીર ઠીક રહેશે, એ બધો દર્શન મો મારે મૂકી. સાવધાની છૂટી જાય છે, શરીર ની રાગ ની સાવધાની થઈ જાય છે, સાવધાની વગર નું કઈ નથી. આત્માના આઠે ગુણ ને વિઘ્ન કરનાર નિમિત્ત મોહ ની કર્મ છે, આઠે ગુણ ને વિઘ્ન કરનાર માં મોહની નું મુક્ત પણ છે. તે કર્મના નિમિત્તે જીવને ભ્રમણા થાય છે, ગાંડો થાય છે, ભ્રમણા થાય છે એટલે પાગલ થાય છે, અને એ નિમિત્તમાં જોડાવાથી જીવ ભૂલ કરે છે, અને તેથી ભ્રમણાવાળા વખત અનાદિકાળથી સંસારમાં રખડવું થાય છે. આ ભ્રમણાને કારણે રખડે છે. જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય તો જ આત્મજ્ઞાન થાય, અને ઓછું જ્ઞાન હોય તો ન થાય એમ નથી. જ્ઞાનના ઉઘાડ સાથે સંબંધ નથી. નાના વર્ણીય કર્મ કાંઈ જ્ઞાનને વિપરીત પણ કરતું નથી, એ તો જ્ઞાનને મીળે છે, વિપરીત કરતું નથી. નાના વર્ણીય દર્શનમોની વિપરીતતા લાવે છે. નાના વર્ણ તો ખાલી જ્ઞાનને મીળે છે, ઉઘાડ મીળાય છે. જ્ઞાનનો ઉઘાડ ઘી નજીક હોય એ ગુણ દોષનું કારણ નથી, એ કોઈ ખાસ દોષ નથી. નાના વર્ણીયનો ઉઘાડ છે નિર્દ્રામનું કે મોક્ષનું કારણ પણ નથી. જેમ ઉઘાડ વિરાય તો એ બંધનું કારણ નથી, એમ ઉઘાડ વધે તો મોક્ષનું કારણ પણ એ નથી. કર્મની પૂજા, કર્મની પૂજા કરીએ તો કર્મ, કર્મની પૂજા કરીએ તો કર્મ પ્રસન્ન થાય, શું થાય?
જળ છે
કર્મની પૂજા કરવી, ભગવાનને છોડીને કર્મની પૂજા કરવી. ભગવાન સામે બેઠા હોય ને મંદિરમાં, કરશે ને પૂજા? મંદિરમાં ભગવાન સામે બેઠા છે એને છોડી કર્મની પૂજા કરવી, અથવા જે દુશ્મન છે એની પૂજા કરવી? પૂજા કરવી એટલે બહુમાન કરવું, શું કરવું?
પૂજા કરવાની પ્રસન્નતા, પ્રસન્નતા એ તો હવે
બેઠા લાગવા છે કે કાઢવા છે. જેમ નાગ ને પૂજા કરે છે, નાગ પાંચમી નાગ પંચમી નાગ ની પૂજા કરે, એ નામ દેવતા મારો પૂરો કરો. આમાં મળે તો ઉભું કરીએ, પણ પકડાવી નાખ્યા કામ કરાવી નાખ્યા. પણ દર્શન મોનીય કર્મ નો ઉક્ષમ ક્ષમ પુરુષાર્થ વડે કરે ગુણ પ્રત્યે, તેથી મિથ્યા જ્ઞાન પરથી શિવજ્ઞાન થાય છે, અને તેથી મોક્ષ સ્વભાવ પ્રગટ થાય છે. આત્માનું ભાવ વિના જ્ઞાન, આત્માનું ભાવ વિના નાના વર્ણીય કર્મનો ઘણો ઉઘાડ હોય અને હજારો શાસ્ત્ર કંઠસ્થ હોય છતાં તે સંબંધી આત્માને ગુણ નથી. આત્માનુભવ, આત્માનો અનુભવ વિના ગમે એટલો ઉઘાડ હોય, હજારો શાસ્ત્ર મોઢે હોય, હા કંઠસ્થ આપણું સમય સાથે, તો પણ એથી આત્માને લાભ નથી, તેમ તેના આવરણથી આત્માને દોષ પણ નથી. આત્મગુણનો ઘાતક અશાંતિ ઉત્પન્ન કરનાર મોહકર્મ છે, એ ખરેખર આત્માની શાંતિને ઘાત કરનાર મોહ દર્શન અને મોહનીય કર્મનો સદભાવ એટલે કે તેનો સ્વીકાર, એ બંધનો પંથ છે, એ ખરેખર
બંધનો પંથ
છે. આત્માની યથાર્થ શ્રદ્ધા જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ કરવાથી, જો જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ મળે છે, મોહકર્મ ને પુરુષાર્થ વડે જીવ ટાળે ત્યારે સાચું જ્ઞાન કહેવાય. મોહકર્મ ટળે ત્યારે, જ્ઞાનાવરણ નો ઉઘાડ થાય ત્યારે સાચું જ્ઞાન કહેવાય એમ ન લીધું. દર્શન મોહ ને ટાળે ત્યારે એનું જ્ઞાન સાચું, કેમ કે જ્ઞાનમાં વિપરીત સાચું. ઉઘાડ ભલે ઓછો હોય એનો કઈ વાંધો નથી. એટલે દર્શન મોહ કેમ ટળે એની ચિંતા કરવાની જરૂર છે. જ્ઞાન કેમ ઉઘડે એની ચિંતા કરવાની જરૂર નથી, દર્શન મોહ કેમ ટળે એની ચિંતા કરવાની જરૂર છે. ક્યાં ક્યાં મને દર્શન મોહ નું આવરણ થાય છે અને કેવી રીતે કરી શકે છે એ વિષય ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે. એમ આત્મસિદ્ધિ માટે પણ એ વાત એમ કાઢી છે કે આઠ પ્રકારના કર્મોમાં એક મોહની કર્મ મુખ્ય એમાં મોહને હવે કેવી રીતે આ જીવ બંધન થી સંસારમાં રખડે છે, અનંત પ્રકારના કર્મ એ બાંધે છે, તો હવે શું કરવું? અમે તો મૂંઝાઈ ગયા, અનંત પ્રકારના કર્મમાં કેવા કેવા બાંધે છે કઈ ખબર નથી, તો કઈ વાંધો નથી, એક જગ્યાએ લઈ લઈ એક નો તો સામનો કરો, બાકી પછી કઈ વાંધો નથી, અનંત પ્રકારના પાછું વળાશે. કેટલો મોક્ષ માર્ગ ને સત્પુરુષો એ સુગમ કેવો છે, કેટલો સુગમ કેવો છે, જીવની બધી મૂંઝવણ કરીને એ બરાબર પોતાનું આત્મહિત કરવા માટે અગ્રેસર થઈ શકે, સારી રીતે કરી શકે એવી યોજના કરી શકે. આ બધા
ઉપદેશમંદર ભગવાન જય હો પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ જય મિત્રાદિગંબર જય ધર્મ.